நமோதோயை சௌரி அந்தானம் நமோதோயை சௌசிதானம் நமோதோயை சௌ ஆயிரியானம் நமோதோயை சௌஜாயனம் நமோதோயை சௌ திரிதாவலத்தி சாவனம் ஓமகாரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களன் குன்கொண்டாரி உஜயேந்திரம் ஓசு மங்களன் நமாசுமரி சாராய்
एक नियम शास्त्र से एनो त्रीजो अधिकार शुद्ध भाव अधिकार नियम सार इतले शू संयत दर्शन ज्ञान ने સાચા સ્વભાવ રત્ન ત્રય એને નિયમ કહીએ અને સાર એટલે એમાં વિકલ્પ ને વ્યવહાર નો અભાવ એને નિયમ સાર કહેવામાં આવે શું કીધું સમજાણું જમ નિયમેણ જમ કજમ નિયમ થી જે કરવા લાયક છે જે નિશ્ચયથી કરવાલાયક કાર્ય છે જીવના હિતને માટે મોક્ષને માટે જે અનંતકાળથી કર્યું નથી એ જે કરવાલાયક છે એ જન નિયમેણ જંકજમ નિશ્ચયથી જે કરવાલાયક તે નિયમ છે નિયમ એટલે સમ્યક દર્શન જ્ઞાનને જાય ત્યાં સ્વભાવ સમ્યક દર્શન વ્યવહાર સમ્યક દર્શન નહી સમજાય છે સ્વભાવ એટલે નિર્મળ સુખ ચૈતન દ્રવ્ય એની અંતરમાં અનુભૂતિમાં પ્રતીતિ એનું જ્ઞાન અને એની લીનતા એ સ્વભાવ ભાવ રૂપ નિર્વિકારી પર્યાય રૂપ નિયમ એને મોક્ષનો માર્ગ કહેવામાં અને સાર એટલે વ્યવહાર વિકલ્પ આદિ ભેદ આદિ એમાં નહીં સમજાણું કરાય એને નિયમ સાર આત્માની સાચી ભક્તિ એને કહેવામાં આવે છે હર વખતે ભક્તિ મંચાય છે ને બપોરના આ ભક્તિ અત્યારે પરમાર્થ ભક્તિની વ્યાખ્યા એનો આ ત્રીજો અધિકાર શુદ્ધ ભાવ શુદ્ધ ભાવ એટલે ત્રિકાળી પરમ પરિણામિક ધ્રુવ સ્વભાવ શુદ્ધ ભાવ એટલે આ પર્યાય એમાં નહીં કહ્યું ને શુદ્ધ ભાવ અધિકાર એટલે ત્રિકાળી પરમ સ્વભાવ ભાવ કે જે રાગ વિનાનો એક સમયની પર્યાય વિનાનો એવો જે ત્રિકાળી ધ્રુવ પરમ સ્વભાવ પરમ પરિણામિક સત્વનું સત્વ એને અહીંયા શુદ્ધ ભાવ કહેવામાં આવે એનો શુભ અશુભ ને શુદ્ધ જે પર્યાયના એ આય નથી મોક્ષ માર્ગ જે છે એ શુદ્ધ સ્વભાવ રૂપ રત્નત્રય છે આ અધિકાર છે એ શુદ્ધ ભાવ ત્રિકાળીનો અધિકાર છે સમજાય છે કાંઈ ત્રિકાળી જે દ્રવ્ય વસ્તુ એક સમયની પર્યાય અવસ્થા વિનાનું તત્વ મૂળ તત્વ પરમેશ્વર તત્વ પરમ તત્વ એને અહીંયા શુદ્ધ ભાવ કહેવામાં આવે છે સમજાણું કાંઈ એનો અધિકાર છે હવે શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે ગાથા 38 જીવાદી બૈથચમ હેયમ ઉપાદેયમ અપણુપ્પા કમ ઉપાધિ સમુભો ભજાયેહિમ્રદીરિતો સેવાય તત્વ જીવાદિ સર્વે હેયમ આત્મા ગ્રાય છે જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિત છે એની ટીકા આ હે ઉપાધિ તત્વના સ્વરૂપનું કથન છે હાંડવા લાયક કોણ છે અને ગ્રહવા લાયક કોણ એનું કથન છે જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી શું કે છે એક સમયનો પર્યાયનો જીવનો જે પર્યાય એક સમયનો જીવનો પર્યાય એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે જાણો કઈ એક સમયની જીવ જે ધ્રુવ ચૈતન ત્રિકાળી સ્વભાવ ભાવ એની એક સમયની જે અવસ્થા જીવની આત્માની અહીં જીવ એને કહે છે અને આત્મા પછી ત્રિકાળીને કહે છે સમજાણું કઈ એક સમયની પર્યાય અનંત ગુણની એક સમયની જે અવસ્થા એને અહીંયા વ્યવહાર જીવ કયો છે એ વ્યવહાર જીવ એ છે નહીં આ નવી વાત છે થોડી સમજાય છે કઈ રાગ તો હે વ્યવહાર રત્નત્રય નો વિકલ્પ તો હે આવશે આશે છે પણ એક સમયની પર્યાય છે વસ્તુજી ત્રિકાળી ચિદાનંદ રૂપ અનંત અનંત શબ્દનું સત્વનું ધામ મહાધામ ભગવાન એમાં એક સમયની જે પર્યાય છે અવસ્થા છે હાલત છે દશા છે એને વ્યવહાર જીવ ગણી એને હે કહેવામાં આવ્યો સમજાણું કઈ અજીવ તો હે છે સમજાય છે કઈ અને આ જીવ સિવાયના બીજા જીવો પણ હે છે એ આ જીવ નથી એટલે બીજા જીવો એ પણ એક ન્યાય આ જીવ નહીં તે બધા અજીવમાં જાય છે એ છે આ ભગવાન આત્મા જીવ છે તે જીવ નથી આ જીવ ભાવ છે તે જીવ ભાવ નથી જો આ તો અમૃત સાગરની વાત ચાલે છે અનુભવ કરવા લાયક શું ચીજ છે અને કોનો અનુભવ કરવો અને કોને એ જાણવો એ મુખ્ય વાત છે સમજાય છે કઈ ભગવાન આત્મા એની એક સમયની પર્યાયને વ્યવહાર જીવ કહી અને એ સિવાયના બીજા જીવો પણ આ જીવ નહીં માટે એને પણ બીજામાં અજીવમાં નાખી અને બીજા અજીવો જે છે આદિ એ પણ હેયમાં નાખી અને એમાં દયાદાન પુણ્યપાપનો ભાવ થાય આસર થતો છે એ પણ હેયમાં નાખ્યું એ છોડવા લાયક છે મુનિભાઈ જેમાંથી સંબર નિદ્રા ને મોક્ષ ની પર્યાય થાય એ પણ એ છે. અંગીકાર કરવા જેમ ઉપાધિ આદરણીય નથી, જાણવા લાયક છે, પણ એ તરીકે જાણવા લાયક છે. સમજાય છે? કાય આત્મા જીવાદી સાત તત્વો, જીવ એની પર્યાય, એનો રાગ એની સંવર નિદ્રાની શુદ્ધ પર્યાય અને મોક્ષની પર્યાય, એ પણ એક સમયની દશા છે. મોક્ષ પણ એ જીવાદી સાત તત્વોનો સમૂહ, જીવ અજીવ આશ્રવ, અટકેલો રાગ ન્યાસે અટકે બંધ અને સંવર નિદ્રા ને મોક્ષ, એ સાતે તત્વોનો સમૂહ પરદ્રવ છે. સમજાય છે? કાય જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ હોવાને લીધે, પ્રાણભાઈ બતાવો માણસ છે, કોઈ ને આંગળ્યું હોય, કોઈને ખબર ના, હું કે સા. ભગવાન અનુભવ કરવા લાયક હોય તો ત્રિકાળી દ્રવ ધ્રુવ તે સ્વદ્રવ છે, તે અનુભવ કરવા લાયક છે. આ એમાં ઈ છે, સમજાવ કઈ વ્યવહારો અભૂયથો જે કહ્યું છે એમાં આ નથી થાય. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા એને અપણો અપ્પા એમ શબ્દ વાપર્યો છે, અપણો અપ્પા ઉપાધિ એમ, અને જીવાદી બૈ તત્વ હેયમ એમ શબ્દ વાપર્યો છે. અલૌકિક વાત છે. હા, કુંકુંદાચર પાઠમાં વાપર્યું, પાઠમાં વાપર્યો એનો અર્થ કરે છે. એટલે કે ભગવાન આત્મા અનંત ગુણનું એક રૂપ, પરમ સ્વભાવ ભાવ, ધ્રુવ નિત્ય પર્યાયની ક્રિયા, પ્રણમનની ક્રિયા વિનાનો. સમજાય છે? ખાય એને અહીંયા અપણો અપ્પા એટલે પોતાનો આત્મા એમ કહેવામાં આવ્યું, અને આ તત્વને પોતાનો આત્માને એ પરદ્રવ છે એમ કહેવામાં આવ્યું છે. એ મોક્ષ માર્ગ આ નિયમસાર છે ને, એ મોક્ષ માર્ગ ની પર્યાય ને પણ અહીંયા તો પરદ્રવ કીધી છે. સમજાણું કાંઈ મનસુભાઈ, સમજાણું કે નહીં? આ અહીં પાછળ બેઠા કેમ
આવી જાવ?
અહીં છે ગયો ઘણી છોકરો આવ્યા, પેલા પણ જોઈ ને રેલ વખતે પેલું જાય રેલ ને ડબે એક દો મિનિટ કેમ રેલ ઉપર જાય પેલા જતા છે કે નહીં? પાંચ કલાક બીજે થી પણ બીજું હોય, આ ન હોય. જો ભાઈ આ મનુષ્ય દેહ મળ્યો એમાં આ તત્વ કેવું આદરણીય છે અને કેવું હેય છે તેનો આ વિવેક બતાવે. ભગવાન આત્મા ધ્રુવ 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 નિત્ય 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 એક રૂપ સામાન જ્ઞાયક ભાવ ત્રિકાવ એ અપરો અપા એ પોતાનો આત્મા એને કહીએ ને તે અંગીકાર કરવા એનો અનુભવ કરવા જેવો સમજાય છે કાંઈ જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રય હોવાને લીધે રાજ નાખે ને બીજા તો વેદાન જેવું થઈ ગયું છે પણ સ્વદ્રેમ ને પરદ્રેમ ને એવા ભાગલા ક્યાં છે ત્યાં પર્યાય ને દ્રેવ અને અલિંગ્રહણ નું જ્યાં વાત થઈ તો એક જણા કે મારું આ તો બધું શું કે જૈનમાં માનેલી ક્રિયાઓ ને આ વ્રત ને આ ને તે ને આ એની તો કઈ આમાં કિંમત આવી નહી ભાઈ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ એકલો આનંદ નો અખંડ આનંદ નો દરિયો સ્વભાવ થઈ ભર્યો એવો જે ધ્રુવ ભગવાન આત્મા તે જ જીવને સમ્યક દર્શનમાં આદરવા લાયક છે સમજાય છે કાંઈ એટલે હર વખતે પ્રદૂષણમાં બીજું વાંચતા પોરથી જે ચાલતું ને હાથ તો નિયમતા રહી પ્રદૂષણ પૂર્ણ થઈ ગયું ને બે સમજાણું કાંઈ આત્મા એની જે એક સમયની અવસ્થા પર્યાય એ પર્યાયને અહીંયા વ્યવહાર જીવ કયો છે વ્યવહાર જીવ એટલે આદરવા લાયક સમજાય છે કાંઈ અને અજીવ અને બીજા તત્વો તો આદરણીય છે સિદ્ધ ભગવાન સાક્ષાત હોય ને હરિમ ત્રિલોકનાથ પરમાત્મા આત્માને આદરણીય છે કેમ કે જેનાથી નવી આનંદની ને શાંતિની પર્યાય પ્રગટ થાય એવું જે સ્વીકારી દ્રવ્ય એનો અનુભવ કરવાથી દશામાં આનંદ આવે એ ઉપાધિ તત્વ ધ્રુવ છે સમજાય છે કાંઈ આ તો મૂળ મુદ્દાની રકમની વાત છે બાકી ઉપરની બધી વાત હું અનેક પ્રકારની હાલે ચરણાનુયોગમાં આમ કરું આ કર્યું તે કર્યું બધી છે એ તો એ જ્ઞાન કરવા માટે એવી ચીજોનું વર્ણન હોય પણ આદરણીય માટે તો એક આદ્ર ત્રિકાળી જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રય હોવાને લીધે કારણ કે પહેલો શબ્દ પડ્યો છે ને એટલે એમ લીધું છે પરદ્રય છે જેમ શરીર અને જળમાંથી આત્માને નવી દશા આનંદની શાંતિની પ્રગટવાનું એ સ્થાન નથી એમ જીવની એક સમયની પર્યાય રાગવાળી કે રાગ વિનાની સંબર નિદ્રાવાળી કે આશ્રવવાળી એ બધી પર્યાયોમાંથી નવી પર્યાય નવી ધર્મદશા એમાંથી પ્રગટ થતી નથી માટે તેને પરદ્રવ કહીને હે કહ્યું દેવલાલજી અરે કામભાઈ અહીં તો હજી દેવગુરુ શાસ્ત્રી શ્રદ્ધાનો રાગ એને હે કે ત્યાં તો પરસો આવું હોય તો વ્યવહારનો લોભ થઈ જાય છે આંબળને હવે વ્યવહારનો લોભ ક્યારે થાય નીચેનો આદર કરે ત્યારે વ્યવહારનો લોભ થાય ને અને વ્યવહારનો લોભ કરે તો નીચેનો આદર થાય સમજાણું કાંઈ કે છે ખરેખર ઉપાધિ નથી એમ પાછું પાછું છે ને ખરેખર આદરણીય નથી જીવની એક સમયની અવસ્થા સંબરિંદ્રાની અવસ્થા મોક્ષની દશા અવસ્થા હાલત દયાદાનના વિકલ્પની હાલત અને એ ભાવબંધ રૂપ પર્યાય બિલ અને અજીવ કોઈ જીવને આત્માને ઉપાધિ આદરણીય દ્રષ્ટિ કરીને અનુભવવા લાયક એ આ તત્વ નથી. સોનાલાલજી આવી વાત છે ભાઈ. હા કબીરાભાઈ, ભાઈ તારા ઘરમાં અનંત પરમાત્મા પડ્યા છે ભાઈ. હા હા હા, એ તારા ધ્રુવ સ્વભાવમાં અનંત પરમાત્મા છે. બરાબર છે. સિદ્ધની દશા હજી અનંતી પ્રગટ્યા કરે. સિદ્ધ ભગવાનની જે દશા થઈ મોક્ષની, એ પર્યાય તો અવસ્થા છે. એ અવસ્થાનો વ્યય થઈને નવી અવસ્થા થાય છે. એવી એવી આત્માના મોક્ષ દશા થતા અનંતી મોક્ષની અવસ્થાઓ થાય છે. એ બધી સિદ્ધની મોક્ષ દશા આત્માની શક્તિમાં બધી પડી છે. સમજાય છે ખાઈ? અરે જ્યાં નજર નાખવાની છે નિદાન મહાપરમ સ્વભાવથી ભરેલો સાગર છે. સમજાય છે ખાઈ? જ્યાં નજર નાખવાની છે તે નિદાન કે છે કે નજર છે પર્યાય છે, પણ પર્યાય આદરણીય નથી. કારણ કે પર્યાયનું લક્ષ્ય છોડી અને એને લક્ષ્ય દ્રવ ઉપર કરવાનો. સમજાય છે ખાઈ? જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ છે. ઓહો, શરીર પરદ્રવ, કર્મ પરદ્રવ, અરિહંત પરદ્રવ, સિદ્ધ પરદ્રવ, શાસ્ત્ર પરદ્રવ, પણ જીવમાં થતી મોક્ષની અવસ્થા તે પરદ્રવ. જીવમાં થતો મોક્ષ નો માર્ગ નિશ્ચય હો, લેવાની મોક્ષ માર્ગ છે જ નહી. ભગવાન આત્મા વૃણાનંદ નો નાથ એને અવલંબતા, એમાં ધ્યેયને વિષય કરતા જે પર્યાય નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય પ્રગટે કે છે કે એ પણ પરદ્રવ છે. કેમ કે એમાંથી પણ કઈ નવી પર્યાય પ્રગટ થાય તે એમાંથી નથી આવતી. સમજાણું કાંઈ? જીવાદી સાત તત્વોનો સમૂહ પર બીજે આ તત્વ છે વિતરાગ સિવાય આ પ્રકારની પર્યાયો. સમજાય છે? અવસ્થા, અવસ્થા નામ હાલત દશા. આ પ્રકારની દશા જીવની પર્યાય, આશ્રવ પર્યાય, પુનપાપનો કે બંધનો કે સમનિદ્રામુખી પર્યાયો, એને જ અહીંયા પરદ્રવ કહીને હે કીધા. સમજાય છે કાંઈ? હજી તો વ્યવહાર રત્નોત્તરી નું જે ચરણાન યોગ નો જે વ્યવહાર રત્નોત્તરી છે સંકેત, એ થાય તો પછી આત્માનું થાય. એ તો ક્યાંય 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 એની બુદ્ધિ રખડે છે કે છે. સમજાણું કાંઈ? તો એ છોડવા લાયક હોય તો આ સાતે તત્વોની દશા એ લક્ષ કરવા જેવું એટલે છોડવા જેવી છે. ઉપાદેય નથી, ખરેખર ઉપાદેય નથી. સહજ વૈરાગ રૂપે મુનિ પોતાની વાત કરે છે. છે તો આ બધાને માટી હો છેલ્લે લેશે, અતિ આસન ભાવી જીવોને એવા નિજ પરમાત્મા સિવાય કઈ ઉપાધિ નથી. તો મુનિ પોતાની વાત કરીને વાત લે છે, મારે તો આ છે ને બધાને માટ્યા એમ પછી છે લઈ લે. સમજાણું કાય મુનિ એને કહીએ કે જે સહજ વૈરાગ રૂપી મેલના શિખરનો શિખામણી છે, ટોચ ઉપરનું રતન ચૂડામણી, કલગીનું રતન, કલગી નાખે છે ને કલગી, એમાં રતન ઉપર હોય છે. ઓહો મુનિ તો પુણ્યપાપના વિકલ્પથી પણ મહા વૈરાગ જેને છે. સમજાય છે કાય? વ્રત વ્રતના રાગ થી પણ જેને અંતરમાં ઉદાસ ભાવ છે, સહજ વૈરાગ રૂપી મહેલ મકાન નતું બંગલો એનું શિખર એનું શિખામણી એવા મુનિ જેને કે છે વિકલ્પ થી ઉદાસ છે, આ એક સમયની પર્યાય થી પણ જે ઉદાસ છે. સમજાણું કાય? નિમિત્ત થી તો ઉદાસ છે, શુભ શુભ રાગ થી તો ઉદાસ છે, પણ એક સમયની પર્યાય થી સહજ વૈરાગ રૂપી મહેલ, મહેલ સમજાય છે, મહેલ નથી થતો રાજાનો મહેલ નતોડું નથી મૈસૂરમાં ના, એ આ લોકો ને છે બધા રખડનારા જોર ને એને છે ને મોટા મોટા ઘરે 3-3 કરોડ માં પણ મરી ગયો જરા તે રોજ મળજો હતું, ભાન નતું ભાન મરી ગયો ક્યારે ખબર નહીં એવો મરી ગયો કોણ જોર કે મોટો 3 કરોડ નો બંગલો, બંગલો કે દીતારો હતો આંદર ને હવે એ તો દૂધ નો ઢગલો. અહી તો કે છે કે જેમ એ મોટો મહેલ હોય એમ મુનિ તો સ્વાભાવિક વૈરાગ રૂપી મહેલના શિખરના શિખામણી છે. આવું તો સમજાણું કાય? ઉદાસ 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 25 વર્ષનો જવાન છોકરો મરતો હોય અને બધું કહ્યું કુટુંબ ભેગું થયું હોય અને એની બે વર્ષનું પરણીતર વાળી વસાદ થઈ ગયો અને મરવાની તૈયારી હોય એની મુખે પોક આઈ રે વચ્ચે દોરડા કુવામાં ઉતારીને શર્ટ કાપ્યા એમ હોવે છે ને એ નુનભાઈ અમારે ઘરે થયું છું ને મારા મોટાભાઈ મરી ગયા નાની ઉંમરમાં, નાનો તો મારા દીક્ષા પછી હું મારા મોટાભાઈ હોઉં છે તમે એ વખતે મારા ઉંમર 57 માં ગુજરી 11 વર્ષની અહીંયા મરવાની તૈયારી થઈ ત્યાં રોવા માંડી ભાઈ અને નાની ઉંમર ના એટલે બહાર નીકળો છોકરાઓ બહાર નીકળો 57ની વાત છે 1957 8 વર્ષનું પરણીતર 1 વર્ષનો છોકરો થયેલો આમ જા આંખી ઊંડી થવા માંડી ખલાસ થવાનો ટાઉન આવી બહાર નીકળો છોકરો રોવા માંડી 11 વર્ષની ઉંમરે બધું જોયું છો સમજાય છે એમ ધર્મી ને બહાર થી ઉદાસીન થવાઈ ગયેલી હોય છે એમ કે છે આ ચીજ થી ઉદાસ ક્યાંય હોશ નથી ક્યાંય ઉત્સાહ નથી વિકલ્પ થી નિમિત્ત થી સમજાય છે કાય સહજ વૈરાગ પરથી ઘસીને પુનપાપના અધિકારમાં કહ્યું છે ને વૈરાગ કોને કહીએ કે જે પુણ્ય પાપના વિકલ્પો છે તેનાથી ખસી ગયો છે. ખસી ગયો સમજાય છે, અટકી ગયો છે એને. હે, પીછે હટે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પ થી પણ પીછે હટે એવો વૈરાગ છે કે સંકિતી ને હોય છે અને આ તો મુનિ છે. સમજાય છે? કાંઈ સહજ વૈરાગ રૂપી મહેલ એનો શિખર એનું શિખામણી છે મુનિ. એ પરદ્રવથી જે પરાંગમુખ છે, દેખો આ પરદ્રવ જે કીધા એનાથી પરાંગમુખ છે. એક સમયની પર્યાય સમરિદ્રા મોક્ષ આદિ એનાથી પરાંગમુખ છે. સમજાય છે? કાંઈ એ બધાને માટે આ વાત છે. એ તો પોતે લખનાર છે એટલે કહે છે. પાછળ કીધું કે આવો આત્મા અતિ આસન મેળવું જેવો ને એવા નિજ પરમાત્મા સિવાય કાંઈ ઉપાધિ નથી. સમ્યક દ્રષ્ટિ જીવને અતિ અલ્પકાળમાં જેની સંસારમાં પારાવવાનો છે અને મુક્તિનો કિનારો જેને દેખાય છે, અલ્પકાળમાં મુક્તિ છે એવા ભવજીવને એ સાત તત્વથી આદરણી નથી. એ નમને નહીં. ચૈતન રતન ભગવાન એના આશ્રયને ઉપાદેયને લઈને ધર્માત્માને પરદ્રવથી પરામુક્તા વર્તે છે. પરદ્રવથી વિમુખતા વર્તે છે, સ્વદ્રવમાં સ્વમુક્તા, સ્વતર્પની મુખ્યતા, પરદ્રવની વિમુખતા, સ્વદ્રવની સન્મુખતા. કઈ નિમિત્ત આવ્યું ને, નિમિત્ત થી વિમુખતા. જાણું કઈ પરદ્રવથી જે પરાંગમુખ છે, પરદ્રવથી જે વિમુખ છે, આ હા, જેવો સમ્યક દ્રષ્ટિની દશા, સમ્યક દ્રષ્ટિ એવો ધર્મી એ પરદ્રવથી તો વિમુખ છે. સમજાય છે? કાંઈ હવે પછી મુનિ પોતાની વાત કરે છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર જેને પરિગ્રહ છે, પરદ્રવથી પરામુખતા તો સમ્યક દ્રષ્ટિને પણ હોય છે. એ ઉપરાંત પોતે પોતાની દશાનું વર્ણન કરતા કહે છે, પદે માત્ર પાંચ ઇન્દ્રિયનો વિસ્તાર જ જ્યાં નથી. અણિન્દ્રિય સ્વરૂપને પકડી છે આત્માની ચીજને, પાંચ ઇન્દ્રિયનો જ્યાં વિસ્તાર નથી. સમજાય છે? પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહીત દેહ માત્ર જેનો પરિગ્રહ છે એવા મુનિને વસ્ત્રનો પણ તાણો હતો. સમજાય છે? કાંઈ દેહ માત્ર હિંમત માં આવે છે કે નહીં? ના હેતુ થી માત્ર દેહ તે સંયમ હેતુ, માત્ર દેહ તે સંયમ હેતુ. સમજાય છે? કાંઈ દેહ માત્ર જેને પરિગ્રહ છે એટલે હજી રહ્યો છે, છૂટેલો છે દ્રષ્ટિમાંથી, પણ રહ્યો છે. એ છોડ્યો જાય એમ વિકલ્પ છે, એ છોડ્યો જતો નથી ભલે હો, પણ એનો પકડ છે. સમજાણું કાંઈ દેહ માત્ર છે એને પરિગ્રહ છે. આમ તો સિદ્ધને ભાઈ સંયમી કયા છો, સંયમી વ્યાખ્યા દેવી કરતા સિદ્ધના 1008 નામ છે ને, એને સંયમી, સંયમના ધારના. કારણ કે મમ થઈ ગયું છે ને બધું કઈ નથી, માટે એને એવું શબ્દો છે 1008 નામ છે ને સિદ્ધ ભગવાન, સંયમી છે. ત્યારે કઈ બાર વ્રત કે ઓલા અવ્રત ટાળવા છે કે એવું નથી, પણ એ સંયમી છે, સંયમ ના ધરનાર છે સિદ્ધ ભગવાન એમ કે છે. સમજાણું કઈ, પણ અહીં તો કે છે કે એ પર્યાય નો પણ જ્યાં દર, સમજાણું કઈ તો આવ્યું ને દેહમાં પરમ જીનયોગીશ્વર, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત દેહ માત્ર પરિગ્રહ જે પરમ જીન યોગીશ્વર છે, મહાજીન યોગીશ્વર, વિતરાગી યોગીશ્વર છે. આ રાગ રહીત વિતરાગ મૂર્તિ આત્મા, એમાં જેનું જોડાણ છે એટલે તેને જીન, પરમ જીન યોગીશ્વર કયો છે. આટલા ચાર શબ્દ આપ્યા, પરમ જીન યોગ ને ઈશ્વર. એવા મુનિ છે, મુખ્ય તો મુનિ પણ આથી વાત પૂછી, મુનિ છે ને પદ્મબાણધારી દેવ આ ટીકા કરનાર, મુનિ પણ આથી વાત કરી છે, પણ સમ્યક દ્રષ્ટિને જ માટી આ વાત છે. સમજાણું કઈ, ધર્મીને પરની બિલકુલ ઉપેક્ષા વર્તે છે, આત્મા ધ્રુવની જ અપેક્ષા દ્રષ્ટિમાં વર્તે છે. આ મુદ્દાના માલની વાત છે, એટલે જઈ જીવણું પડે તો પણ એને સમજવું તો પડશે કે નહીં, કારણ કે આ કરવું છે, આ એ વિના બધું સમજવા જેવું છે. એની સમજણમાં યથાર્થતા નથી, એનો પ્રયોગ અંતર્મુખમાં કેમ થાય. સમજાણું કાય, શુદ્ધ પર્યાય પરદ્રવ્ય, સિદ્ધની પર્યાય પરદ્રવ્ય, મોક્ષ પર્યાય પરદ્રવ્ય, જેથી હા સ્વધર્મની અપેક્ષા એ પરદ્રવ્ય. હા પરદ્રવ્યથી પરાંગમુખ અને પાંચ ઇન્દ્રિયોના રહીત પરિગ્રહ પરમ જીન યોગીશ્વર, મહા પરમ ઉત્કૃષ્ટ વિતરાગતાના ભાવમાં જોડાણ વાળો એવો ઈશ્વર, અંતરમાં સ્થિરતાની રમણતાની ઉગ્રતા છે. વિતરાગ બિંબને પકડીને આખું બિંબ ચૈતન બિંબ છે આખું ધ્રુવ, તેને પકડીને ઉત્કૃષ્ટ વિતરાગતાના ભાવને જેને પ્રગટ કર્યો એવો પરમ યોગીશ્વર છે. વ્યવહારને સાધે છે, પંચમાવર્તને પાળે છે, એમાં એ વાત કઈ લીધી નથી, એની તો રાગ છે. વાત સાચી, હજી તો સમજણના ઠેકાણા ન મળે. સમજાણું કઈ, એ વાત સાંભળવા મળે નહીં, એ સમજે કેદી, વિચારે કેદી, પ્રયોગમાં લાવે કેદી. આ તો 84 જન્મ મરણના દુઃખો એનો વ્યય કરવાનો આ માર્ગ છે. સમજાણું કઈ, જેનામાં જન્મ મરણની પર્યાય તો નથી, પણ સુમરણી મોક્ષની પર્યાય જેમાં નથી એવો દ્રઢ એમ કે છે, એવો આત્મા એમ કે છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, ભગવાન ધ્રુવ અંતર્મુખ પ્રવેશીને, અંતર્મુખમાં પ્રવેશીને સ્વવસ્તુ જે ધ્રુવ છે તે સ્વદ્રવ છે, એ સ્વદ્રવમાં જેની શિક્ષણ બુદ્ધિ છે. સમજાણું કાય એવા આત્માને હજી એટલું એ આત્મા કેવો એ પછી વર્ણશે. આપણો અપ્પા આત્મા અહીં તો આવો આત્મા છે, કોને જેની શિક્ષણ બુદ્ધિ અંદર છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદે છે. એ આત્મા કેવો એ પછી લેશે. સમજાય છે ખાય? જેની સ્વદ્રવ્યમાં શિક્ષણ બુદ્ધિ છે, પરદ્રવ્યથી પરાંગમુખ છે, પર્યાય બુદ્ધિથી પરાંગમુખ છે એમ કહેવું છે. દ્રવ્ય બુદ્ધિમાં દ્રષ્ટિ જ્યાં પડી છે એવા આત્માને, એવો જે આત્મા એને આત્મા ખરેખર ઉપાધિ છે એ વ્યાખ્યા પાઠ નીકળી. ઉપાધિ અપણો અપ્પા, આવો આત્મા તેને, એવા આત્માને તે આત્મા ઉપાધિ અંગીકાર કરવા લાયક, ત્યાં દ્રષ્ટિ મૂકીને તે આદરણીય છે. બાકી જ્ઞાનીને બીજું કોઈ આદરણીય છે? જાણું કઈ નામ આવ્યું હતું ને, ખરેખર ઉપાધિ નથી એમ કહ્યું હતું ત્યાં. અહીં ઉપાધિ છે એમ એ છે એમ ન કહેતા ઉપાધિ નથી એમ કહ્યું હતું. પાઠમાં એ મૂક્યું છે એને ઠેકાણે નકારથી વાત કરી. જેવાદી સાત તત્વોનો પરદ્રવ સમૂહ ઉપાધિ નથી, લક્ષ કરવા જેવું નથી, આશ્રય કરવા જેવું નથી. ત્યારે આવો આત્મા જે અંતરમાં શિક્ષણ દ્રષ્ટિ મૂકી છે જેને, એવા આત્માને આત્મા ખરેખર ઉપાય દે છે. એ અંતર વસ્તુ ધ્રુવ એ આદરણીય અંગીકાર કરવા લાયક, આશ્રય કરવા લાયક છે. જાણું કાય? હવે એ આત્મા નું વર્ણન કરે છે. આ તો જાણું ઉદયક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી ભગવાન આત્મા કારણ પરમાત્મા જે ત્રિકાળી ધ્રુવ સતનું મોટું મહાસ્વરૂપ, એવો જે કારણ પરમાત્મા એક સમયની પર્યાય વિનાનો ઉદય આદિ ચાર ભાવાંતરોનો અગોચર, એટલે એ ઉદય નામ પુનપાપ ઉદયના ભાવ આવે છે ને, આવશે આગળ આવશે. ગતિ રાગ દ્વેષ પુનપાપ વિકલ્પ જે ભાવે તીર્થંગા એ ભાવ પણ ઉદય ભાવ, એનીથી ગમ નથી. અહીં તો ક્ષાયક ભાવથી ગમ નથી એનો અર્થ કે આશ્રય કરવા લાયક જણાય છે. ક્ષાયક ભાવ સંભાવથી પણ એને આશ્રય થઈને જણાય એવો એમ કે છે. સમજાણું કાય? છે ઉદય ભાવ પુનપાપના વિકલ્પ આદિ ગતિ આદિ ભાવ, એનાથી આત્મા અગમ્ય છે અથવા એને આશ્રય આત્મા પ્રાપ્તિ થતી. ઉપશમ ભાવ અંકિત આદિ ચારિત્ર નો ઉપશમ ભાવ, એને આશ્રય પણ આત્માની ઉપાદેયતા થતી. ક્ષાયક ભાવ, ક્ષાયક ભાવ એને આશ્રય પણ આત્મા ઉપાદેય થઈ શકતો, તેમ સોક્ષમ ભાવ એને આશ્રય પણ આત્મા અંગીકાર થઈ શકતો. ભાવાંતરોને અગમ્ય છે એનો આ ગમ્ય તો સોક્ષમ ઉપસમ ને ક્ષાયક ને ગમ્ય છે પણ એને આશ્રય ગમ્ય નથી માટે એનાથી ગમ્ય નથી એમ કહેવામાં. એ છે ઉદય પુનપાપનો વિકલ્પ આદિ અંકિત ચારિત્ર આદિ સૌક્ષણ જ્ઞાન દર્શન વીર્ય નો ઉઘાડા નહીં. ચારિત્ર ની પર્યાય એ પર્યાયો થી અગન્ય છે, અગમ્ય છે, એટલે તે પર્યાય ને આશરે આત્મા જણાય એવો નથી. સમજાણું કઈ? ચાર ભાવ ને આશરે આત્મા ગમ્ય નથી એટલે ચાર ભાવ થી તે જણાય એવો, એટલે ચાર ભાવ નું લક્ષ કરે અને આત્મા લક્ષ થાય એવો આત્મા એમ કે છે. પરદ્રવ કેવું શંકિતાદી ને, અને એ પરદ્રવ થી દ્રવ જણાય એવી વાત છે એ નથી. ચાર ભાવના લક્ષે લક્ષિત થાય એવો નથી એમ કે. બાકી તો ખ્યાલ ભાવથી ગંધ છે પણ નહીં, પછી એમાં એ જાય એનો લોકોને તર્ક આવે કે જયારે ક્ષાયક આદિ પર્યાયોને પરદ્રવ કીધી તો પરદ્રવ ને ગમ આત્મા છે. એ પરદ્રવ ને આશ્રય ગમ નથી, માટે સ્વદ્રવ ને આશ્રય ગમ્ય એમ કેવું છે. એવી વાત છે ભાઈ. અનુભવ ની દશા એમાં એકલો આત્મા જ આદરણીય રહેશે. છે અનુભવ ની પર્યાય અવસ્થા, પણ એને પરદ્રવ ગણી કેમ કે તેનું લક્ષ કરવા જેવું નથી, અને એના લક્ષ્ય આત્માનો અનુભવ થતો નથી. ઉદય કાદી ચાર ભાવાંતરો ને ભાવાંતર કેમ? જો અન્ય ભાવો ઉદય કુક્ષમ ક્ષુભિમ ક્ષાય કે ચાર ભાવો પરમ પરિણામિક ભાવથી અન્ય હોવાને લીધે, પરમ પરિણામિક એટલે ત્રિકાળ, પરમ સ્વભાવ ભાવ, ધ્રુવ સ્વભાવ ભાવ, એવો જે પરમ સ્વભાવ ધ્રુવ સ્વભાવ એકરૂપ ભાવ, એનાથી ચાર ભાવ અનેરા છે, માટે તેને ભાવાંતર કહેવામાં. ભાવાંતર અનેરા ભાવ, ભાવ જે ત્રિકાળી પરમ સ્વભાવ, ત્રિકાળી પરમ ભાવ, એવા ભાવની અપેક્ષા એ ચાર ભાવ અનેરા ભાવ છે. ભાવાંતર શબ્દ છે ને, ચાર ભાવાંતરો એટલે પરમ સ્વભાવ ભાવ ભગવાન, કારણ પરમાત્મા, ધ્રુવ સ્વભાવ ત્રિકાળી ચૈતન્ય, એના ભાવની અપેક્ષા એ ઉદય ઉપસંગ ક્ષાયક ભાવ થી ભાવાંતર છે, અનેરા ભાવ છે. એટલે અનેરા ભાવની અપેક્ષા અનેરા ભાવ, એને આશ્રય ભાવ ખ્યાલમાં આવતો નહીં. હા, શું લાગે છે? આ પ્રદૂષણો સાંભળે તો સમજાય છે. ઓહો ભગવાન, આત્મા એક સેકન્ડ ના આસન ભાગમાં ના તત્વ નું તત્વ કરવું, પરમ સ્વભાવ ભાવ, પરમ પરિણામિક ભાવ, એટલે જેમાં નિમિત્તની અને નિમિત્તના અભાવની અપેક્ષા નથી. કારણ ઉદય ભાવમાં તો કર્મ ને ઉદયની અપેક્ષા આવી, ઉપસમ સોક્ષમ ક્ષાયકમાં નિમિત્તના અભાવની અપેક્ષા આવી. આ તો અભાવ ને સદભાવની અપેક્ષા વિનાનું જે તત્વ, એવો જે પરમ સ્વભાવ ભાવ, એને ભાવ ગણીને આ ચાર ભાવને ભાવાંતર કયા છે, એ ભાવ થી અનેરા ભાવ કયા? સમજાય છે કઈ? હા, આદિ ચાર ભાવાંતરો ને ઓહો ક્ષાયક ભાવ થી આત્મા ક્ષાયક ભાવને લક્ષ્ય આત્મા લક્ષાય નહીં. ક્ષાયક ભાવને આશ્રય આત્માનો આશ્રય થઈ શકે. એમ કે છે તો આવડી વ્યવહાર રત્નંતર રાગ ઉદય ભાવ એને આશ્રય આત્માને એમ કે વ્યવહાર પહેલો હોય તો પછી નીચે લક્ષમાં આવે. અરે ભાઈ એ તારી જાત એવી નથી ભાઈ, સમજાણું કઈ સુધારાલજી? આ તો અલૌકિક અમૃત ની વાત હું ગઈ. ધૂળ ની પૂંજીમાં મમ હોઈ ગયો છે મારો. અરે એક સમય ની પર્યાય માં મૂંઝાણો તે દ્રવ દ્રષ્ટિ ને છૂટી જાય છે. સમજાય છે કઈ? ભાવાંતર, ચાર ભાવાંતર. ભાવાંતર એટલે પરમ ભાવ એવો ત્રિકાળી ધ્રુવ, એનાથી ઉદયુક્ષમ સૂક્ષ્મ ક્ષાયકથી ભાવ અનેરો ભાવ, એનો અગોચર. અગોચર એટલે એને લક્ષી આત્મા લક્ષ થઈ શકો એમ લેવું. સમજાણું કઈ? એવું થયું ને પરમ પરિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા. આ ચાર ભાવાંતરો ને અગોચર છે એટલે ચાર ભાવ ને આશ્રય તે લક્ષમાં આવતો. ચાર ભાવના લક્ષ્ય તેનું ધ્યેય આત્માનું પકડાતું. આ તો અગિયમ નિગમ ની વાતો છે ભીખાભાઈ. સમજાણું કઈ? ભાઈ ક્ષીર સાગર ના દરિયા ના પાણી લાવે છે ને ભગવાન ને સ્નાન કરવા. હા તો કે અમૃત ના સાગર ઉછળે છે ને અંદર. ભાઈ સમજાણું કઈ? અનંત અપરિમિત આનંદ ને જ્ઞાન નું ધ્રુવ સ્વરૂપ જેમાં સત્વ નું શક્તિ નું પરિમિત પણ નથી, અપરિમિત સ્વભાવ છે, મર્યાદા વાળો સ્વભાવ નથી. અનંત 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 એવી એકરૂપ શક્તિ નું સત્વ એવો જે પરમ સ્વભાવ, તેનો આશ્રય કરતા સમ્યક દર્શન જ્ઞાન થાય છે. સમ્યક દર્શન ને જ્ઞાન નો આશ્રય કરતા ચારિત્ર થતું. સમ્યક દર્શન જ્ઞાન થવા પછી ચારિત્ર થાય છે એ કઈ સમ્યક દર્શન ને જ્ઞાન ને આશ્રય થી ચારિત્ર થતો. સમજાણું કઈ? એમાં જેને દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ નો ભાવ આખો પડે ને આકરો ભક્તિ વાળા કરે ને કલકત્તા વાળા શિક્ષણ ઉમેરું છું. ભક્તિ કલ્યાણ ના વેદાંતિ હતા પછી આવી દીપિન શિક્ષણ લઈને કે આ મારું ગુલામ આવ્યું જ્ઞાનસિંહભાઈને દૂરદૃષ્ટિ પ્રકાશમાં ભગવાનની ભક્તિનો ભાવ એ પ્રતિક છે. રાજનકી સારો આવ્યો એક બે ત્રણ સ્વામી ભાઈ કેમ ભાઈ એ વિકલ્પ ઉઠે છે તે ઉદય ભાવ છે. ઉદય ભાવ છે તે કસાય છે એ તો આ ઉદય ભાવ અગ્નિ છે. તારે શું મારે ભગવાનની ભક્તિ ન કરવી? એમ કે હવે આ બધો કરો હવે આ તો કઈ નક્કી ભાવ હોય છે એ જાણવા લાયક છે, આદરવા લાયક. હા 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 એનું જ્ઞાન થાય પર્યાયમાં એ આદરવા લાયક નથી. આ તો રાગ તો આદરવા લાયક નથી પણ રાગ નું તે કાળે સ્વના લક્ષી સ્વપર પ્રકાશ જ્ઞાન ની પર્યાય પરનું જાણવું થાય એ પર્યાય પણ આદરણીય નથી. દેવલાલ જી, આ પ્રજ્ઞામન ગમની વાતો છે. જેને માર્ગ જોતો હોય અને સંસારના જન્મ મરણના દુઃખ ભવ સાગરમાં ડૂબેલો પ્રાણી એને સારવો હોય તો આ એક ઉપાય છે. સમજાણું કઈ? અરે એને ડૂબ્યાના દુઃખ લાગતા નથી. ચોરાશીના અવતારના સ્વર્ગના ચેઠિયાના અવતાર એ બધા દુઃખ ભરેલા અગ્નિથી હળગેલા અંગારા છે. સુખી કે દુઃખના ડાળિયામાં હળગતા છે, એકાય છે અગ્નિથી. કઈ તને ખબર નથી. ભગવાન શીતળ સાગર ભગવાન પડ્યો છે ભાઈ, એમાં વિકલ્પ નું ઉઠવું શુભ નું ઉઠવું એ તો અગ્નિ છે. શુભ નું ઉઠવું એને લક્ષી આત્મા રક્ષાય નહીં, કેમ કે તો કસાય છે, ભગવાન તો પૂર્ણાનંદ કસાય નો રસ છે. પણ અહીં તો કે છે જાણે પ્રયોજનવાનજી કીધું, ઓહો એ પર્યાય જે જાણી રાગે રાગને એ પર્યાય ઉપર લક્ષ કરવાથી આત્માનું રસ થતું. વિતરાગ માર્ગના પંથની રીત તો જો જાણું કઈ. એ છે એવો જે ભગવાન ચાર ભાવાંતર થી અગમ્ય, એટલે કે ચાર ભાવને લક્ષે તેનું લક્ષ થાય નહીં એવો. જે કારણ પરમાત્મા, કારણ પરમાત્મા એટલે પોતાનો ત્રિકાળી સ્વભાવ તે કારણ પરમાત્મા, જેનાથી સિદ્ધરૂપી કાર્યદશા થાય, જેની ખાણમાં અનંતા સિદ્ધ કાર્યદશા પડી. હા હા, એવો જે ભગવાન આત્મા અનંતી મુક્ત દશાનો નાથ, સિદ્ધનો નાથ, એવી તો અનંતી દશા જેના એક એક ગુણમાં પડી છે. એવો જ્ઞાનનો પર્યાય એવો અનંતો, એક એક જ્ઞાનમાં અનંતું શૂનનો પર્યાય અનંતો તે આમાં પડ્યો, આનંદ અનંતી તેમાં એ આનંદ આપે. એવો જે ધ્રુવ ભગવાન સ્વભાવને મર્યાદાને હદ હોઈ શકે નહીં, એવો ભગવાન ધ્રુવ સ્વરૂપ તે ચાર ભાવથી જણાય એવો. તો આ તો કઈ વ્યવહારથી જણાય, વ્યવહાર હોય તો જણાય, ને રાગ આવો મંદ પડે કસાયની મનતા હોય એ ગયા ભાઈ વળી નહીં તો બધા લાકડા ઘડી ગયા છે. ઘણા ત્યાગીના નામ વાળાને એટલું આખું લાગે આ, અને પંડિતો ભણ્યા હોય બીજું એને આ માં ફેંકા પડે કે આ તારું જ્ઞાન ખોટું છે. ભગવાન સારા પરમાત્માને ભેટા થવામાં કોઈ પર્યાય ને રાગ નો આશ્રય કરવાથી ભગવાન નો ભેટો થાય એવો આત્મા નથી, એવો આત્મા નથી, એવો લંગડો આત્મા છે નહીં. મુનિભાઈ હિંસા વખત કોઈ વખતે હો ન હો વાતો સાંભળવી મળવી મા ભાઈ. હા, એના વિકલ્પમાં જે પુન બંધાય પણ બીજી જાતનું હોય છે. સમજાય છે કાય બંધાય બીજી જાત જણાવ્યું, આદરની પદની ની ક્યાં વાત કરી. સમજાણું કાય? હા, એવો કારણ પરમાત્મા કેવો છે કે જે આદરણીય અને ઉપાદેય કયો પાઠમાં એની વ્યાખ્યા કરતી છે.